એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે બધાનું. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેનું નામ કદાચ થોડું અઘરું લાગે, મિમેસિસ, ધ રિપ્રેઝન્ટેશન ઓફ રિયાલિટી ઇન વેસ્ટર્ન લિટરેચર. એરિક ઓરબેકનું આ પુસ્તક છે.
હા, નામ ભલે અઘરું લાગે પણ એનો વિષય એ તો આપણા બધા માટે બહુ જ રસપ્રદ છે, ખબર?
બરાબર, કારણ કે એ વાત કરે છે કે વાર્તાઓ એટલે કે સાહિત્ય એ સમય જતાં વાસ્તવિકતાને કઈ રીતે જુએ છે, કઈ રીતે રજૂ કરે છે.
એકદમ. અને આ વાત ખાલી સાહિત્ય ભણનારાઓ માટે નથી. વિચારોને આપણે રોજ કેટલી બધી વાર્તાઓ જોઈએ છીએ, સાંભળીએ છીએ, ફિલ્મો છે, ટીવી શોઝ છે, સમાચાર, અરે સોશિયલ મીડિયા પરની પોસ્ટ પણ.
હા, અને બધી જાણે વાસ્તવિકતા બતાવવાનો દાવો કરતી હોય છે.
બરાબર, પણ કઈ વાસ્તવિકતા, કોની વાસ્તવિકતા? ઓરબેકનું આ પુસ્તક છે ને, એ આપણને એક જાતના ઐતિહાસિક ચશ્મા આપે છે આ સવાલો સમજવા માટે.
એટલે કે આજે આપણે જેને રિયાલિસ્ટિક કહીએ છીએ એ વિચાર કઈ રીતે બન્યો એની આખી સફર સમજાવે છે.
હા, હજારો વર્ષોની સફર છે આ. એ સમજાવે છે કે આ કોન્સેપ્ટ કેવી રીતે વિકસ્યો છે.
તો ચાલો ત્યારે આ રસપ્રદ સફર શરૂ કરીએ. જોઈએ કે પ્રાચીન ગ્રીક કવિતાઓથી માંડીને 20મી સદીની નવલકથાઓ સુધી વાર્તા કહેવાની રીત કેવી રીતે બદલાઈ અને એની સાથે સાથે વાસ્તવિકતા માટેની આપણી સમજ પણ. પહેલા તો એ વાત કરીએ કે આ પુસ્તક લખનાર વ્યક્તિ કોણ હતા. એરિક ઓરબેક.
હા, એરિક ઓરબેક 1892-1957 એ જર્મનીના હતા. યહૂદી વિદ્વાન, ભાષાશાસ્ત્રી અને સાહિત્યના વિવેચક. એ જર્મન ફિલોલોજી પરંપરાના એટલે કે ભાષાના ઇતિહાસ દ્વારા સંસ્કૃતિને સમજવાની જે રીત છે તેનો ઊંડા અભ્યાસુ હતા.
પણ એમની કહાણીમાં એક મોટો વળાંક આવ્યો છે, ખરું ને?
બહુ મોટો. 1935માં જર્મનીમાં નાઝી શાસન આવ્યું અને યહૂદી હોવાને કારણે એમણે યુનિવર્સિટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા.
ઓ,
ઇસ્તનબુલ. અને ત્યાં દેશ નિકાલની હાલતમાં બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું, 1942-45ની વચ્ચે. ત્યારે એમણે આ પુસ્તક લખ્યો, મિમેસિસ.
અરે વાહ, એ પણ યુરોપની મોટી લાઇબ્રેરીઓથી દૂર રહીને.
હા, મોટા ભાગે તો પોતાની યાદશક્તિ અને જે કંઈ થોડા ઘણા મૂળ ગ્રંથો ત્યાં મળ્યા એના આધારે જ આટલું મોટું કામ. લગભગ 3000 વર્ષના સાહિત્યનો વ્યાપ છે આ પુસ્તકમાં.
કદાચ એટલે જ એ એકલતા અને યુરોપથી દૂર હોવાને કારણે એમને આટલી વિશાળ દ્રષ્ટિ મળી હશે નહીં, સદીઓ અને સંસ્કૃતિઓને એક સાથે જોવાની.
ચોક્કસ. એટલે જ હું કહું છું કે આ પુસ્તક ખાલી એકેડેમિક નથી, એ એક રીતે માનવતાવાદી કાર્ય પણ છે. વિચારો, જે સમયે એમની પોતાની સંસ્કૃતિ પશ્ચિમી સંસ્કૃતિ બર્બરતાનો ભોગ બની રહી હતી, ત્યારે ઓરબેક એક દેશ નિકાલ તરીકે એ જ સંસ્કૃતિના વારસાને સાચવી રહ્યા હતા, એનું અર્થઘટન કરી રહ્યા હતા. જાણે કહેવા માંગતા હતા કે આ સંસ્કૃતિનો આત્મા હજુ મર્યો નથી.
એક પ્રકારનો પ્રતિકાર કહેવાય નહીં, સાંસ્કૃતિક પ્રતિકાર.
બિલકુલ, એમ જ.
તો આ પુસ્તક મિમેસિસ, જેનો ગ્રીક અર્થ આપે કયો અનુકરણ કે પ્રતિનિધિત્વ, એનું મુખ્ય સૂર શું છે, શું કહેવા માંગે છે ઓરબેક?
જુઓ, સાવ સરળ રીતે કહીએ ને તો આ પુસ્તક લગભગ 3000 વર્ષની પશ્ચિમી વાર્તા કહેવાની કાળાનો ઇતિહાસ તપાસે છે, પણ એક ખાસ નજરથી.
કઈ નજરથી?
એ નજરથી કે સમય જતા લેખકોએ રોજિંદી વાસ્તવિકતાને કેવી રીતે રજૂ કરી, એટલે કે સામાન્ય માણસોનું જીવન, એમની તકલીફો, એમના વિચારો, એ બધું વાર્તાઓમાં કેવી રીતે આવ્યું.
ઓકે.
અને એમનો મુખ્ય તર્ક એ છે કે પશ્ચિમી સાહિત્ય છે ને, એ ધીમે ધીમે પણ ચોક્કસપણે વધુ ને વધુ લોકતાંત્રિક બનતું ગયું છે.
લોકતાંત્રિક
એટલે?
એટલે કે શરૂઆતમાં પ્રાચીન ગ્રીસ અને રોમમાં એક નિયમ જેવું હતું. ઓરબેક એને શૈલીઓનું વિભાજન કહે છે.
શૈલીઓનું વિભાજન મતલબ?
મતલબ કે ગંભીર વિષયો હોય ને, યુદ્ધ, નિયતિ, વીરતા, ફિલોસોફી, એ બધું ફક્ત ઉચ્ચ વર્ગના લોકો માટે, દેવતાઓ, રાજાઓ, નાયકો, એમના માટે જ.
અને સામાન્ય માણસ? સામાન્ય માણસની વાત આવે તો એ મોટે ભાગે કોમેડીમાં જ આવે, મજાક ઉડાવવા માટે. મતલબ ગંભીરતા અને સામાન્ય જીવન એ બેનું મિશ્રણ નહોતું થતું.
અચ્છા, એટલે કે કોઈ સામાન્ય ખેડૂત હોય કે કોઈ કારીગર, એના જીવનની મુશ્કેલીઓ કે દુઃખને ગંભીરતાથી, કરુણતાથી રજૂ કરવું એ પહેલાના સાહિત્યમાં શક્ય નહોતું.
હા, એ નિયમોની વિરુદ્ધ ગણાતું. ઓરબેક આ જ સવાલ પૂછે છે કે આ દિવાલ ક્યારે તૂટી, કેવી રીતે સામાન્ય માણસ પણ સાહિત્યનો ગંભીર વિષય બન્યો
અને એનો જવાબ
એ જવાબ આપે છે કે આ બદલાવ લાવવામાં યહૂદી ખ્રિસ્તી પરંપરાનો અને ખાસ કરીને ઈસુ ખ્રિસ્તની જે કથા છે એનો બહુ મોટો હાથ છે.
એ કેવી રીતે?
જુઓ, ખ્રિસ્તની કથામાં શું છે? ઈશ્વર જે સૌથી ઉચ્ચતમ તત્વ છે એ સામાન્ય માણસ તરીકે જન્મે છે, સામાન્ય લોકો વચ્ચે જીવે છે, દુઃખ વેઠે છે અને અંતે એક અપમાનજનક મૃત્યુ પામે છે.
હા, એ તો છે.
તો આ જે થયું, ઉચ્ચ અને નિમ્નનું જે ભેગા મળવું થયું, એ અભૂતપૂર્વ હતું. એણે સાહિત્ય માટે જાણે નવા રસ્તા ખોલી નાખ્યા.
અચ્છા,
હવે સામાન્ય માણસના અનુભવોને, એના દુઃખને પણ ગંભીરતાથી, કરુણાતાથી જોઈ શકાયું. આ જ વસ્તુ છે ને એ આધુનિક વાસ્તવવાદ એટલે કે રિયલિઝમનો પાયો બની.
એટલે એવું સાહિત્ય જે સામાન્ય લોકોના જીવનને, એમના સંઘર્ષોને, એમના મનમાં શું ચાલે છે એ બધું એમના સમાજ અને ઇતિહાસના સંદર્ભમાં મૂકીને ગંભીરતાથી જુએ.
બરાબર, એ જ.
તો ચાલો હવે પુસ્તકમાં થોડા ઊંડા ઉતરીએ. ઓર્બેક આ 3000 વર્ષની સફરના પુરાવા કેવી રીતે આપે છે? પુસ્તકનું પહેલું જ પ્રકરણ બહુ જાણીતું છે, નહીં?
હા, ખૂબ જ પ્રખ્યાત છે, ઓડિસિયસનો ઘા. એમાં ઓર્બેક બે પ્રાચીન શૈલીઓની સરખામણી કરે છે.
પહેલું ઉદાહરણ હોમરના ઓડિસીમાંથી છે, બરાબર?
હા, એમાં પેલો પ્રસંગ છે કે ઓડિસિયસ વર્ષો પછી ઘરે પાછો આવે છે અને એની જૂની દાસી એના પગ ધોતી વખતે એની જાંઘ પરના એક જૂના ઘાના નિશાનથી એને ઓળખી કાઢે છે. ઓર્બેક ધ્યાન દોરે છે કે હોમર આ આખી વાતનું વર્ણન કેટલી નિરાંતે, કેટલી બધી વિગતો સાથે અને કેટલું સ્પષ્ટ રીતે કરે છે. પેલો ઘા કેવી રીતે પડ્યો હતો એની આખી વાર્તા પણ વચ્ચે આવી જાય છે. જાણે બધું જ તેજ પ્રકાશમાં દેખાતું હોય, કશું છુપાયેલું નહીં.
ઓકે, એટલે બધું સામે જ.
હા, ઓર્બેક આને અગ્રભાગ શૈલી કહે છે. બધું જ સામે, સ્પષ્ટ, કોઈ તાણ નહીં, કોઈ રહસ્ય નહીં.
અને એની સામે બીજું ઉદાહરણ,
એની સામે એ બાઇબલમાંથી અબ્રાહમ અને આઇઝેકના બલિદાનની કથા મૂકે છે, ઓલ્ડ ટેસ્ટામેન્ટમાંથી.
હા, એ કથા તો જાણીતી છે.
પણ અહીં શૈલી જુઓ, એકદમ અલગ. વર્ણન સાવ ટૂંકું, તણાવ ભરપૂર. પણ અબ્રાહમ શું વિચારે છે, આઇઝેકને કેવું લાગે છે, કશું જ કહ્યું નથી.
સાચી વાત છે, પાત્રોના હાવભાવ કે આજુબાજુનું વાતાવરણ પણ નથી વર્ણવ્યું.
બરાબર, આખી કથા જાણે પડદા પાછળ ઘણું બધું છુપાઈ રહી હોય એવી લાગે. આપણને, વાચકને વિચારવા મજબૂર કરે કે શું ચાલી રહ્યું હશે એમના મનમાં. આને ઓર્બેક પૃષ્ઠભૂમિથી ભરેલી ફ્રોટ વિથ બેકગ્રાઉન્ડ શૈલી કહે છે.
એટલે કે ઘણું બધું કહેવાયા વગરનું છે, સૂચિત છે, જે ઊંડાણ અને રહસ્યનો ભાવ જન્માવે છે.
એકદમ.
આ તો આજે પણ દેખાય છે ને, અમુક વાર્તાઓ કે ફિલ્મો હોય જે બધું ચોખ્ખું કહી દે હોમરની જેમ, અને અમુક હોય જે ઈશારામાં વાત કરે, આપણને વિચારતા કરી દે.
હા, આ જાણે વાર્તા કહેવાના બે મૂળભૂત પ્રકારો છે, એક સ્પષ્ટ, બીજો સૂચક. અને ઓર્બેકનું કહેવું છે કે પશ્ચિમી સાહિત્યનો વિકાસ આ બીજા પ્રકાર તરફ, એટલે કે સૂચક, ઊંડાણવાળી, મનોવૈજ્ઞાનિક શૈલી તરફ વધુ થયો.
અને એમાં પેલો ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ મહત્વનો રહ્યો.
હા, એક તો પેલું ઉચ્ચ અને નિમ્નનું મિશ્રણ, જેણે સામાન્ય જીવનને ગંભીરતા આપી. અને બીજો એક ખ્યાલ પણ મહત્વનો છે, ફિગરલ ઇન્ટરપ્રિટેશન.
ફિગરલ ઇન્ટરપ્રિટેશન એ શું છે?
એ મધ્યયુગમાં લોકો જે રીતે ઇતિહાસને જોતા હતા એ રીત હતી. એ લોકો માનતા કે જૂના કરારની જે ઘટનાઓ છે એ ખાલી ભૂતકાળની ઘટનાઓ નથી.
તો
એ વાસ્તવિક તો હતી જ, પણ સાથે સાથે એ ભવિષ્યમાં, એટલે કે નવા કરારમાં બનનારી ઘટનાઓના સંકેત, ફિગર પણ હતી. જેમ કે ઇતિહાસ પોતે જ ઈશ્વરનો કોઈ મોટો સંદેશો હોય.
અચ્છા, એટલે ઇતિહાસને એક અર્થ અને દિશા મળી.
હા, જે હોમરના પૌરાણિક ચક્રીય સમય કરતાં અલગ હતું. આનાથી શું થયું કે સામાન્ય માણસની પીડા, એના અનુભવને પણ એક મોટા દૈવી નાટકના ભાગરૂપે જોવાનું શક્ય બન્યું.
એટલે જ પછી દાંતે જેવા કવિ આવ્યા અને એમણે પોતાની ડિવાઇન કોમેડીમાં પોતાના સમયના સામાન્ય વાસ્તવિક લોકોને પણ નર્ક અને સ્વર્ગમાં મૂકીને એમના ભાગ્યને ગંભીરતાથી બતાવ્યું.
બરાબર, એમણે પહેલા જૂના શાસ્ત્રીય નિયમો તોડ્યા, પછી પુનર્જીવન આવ્યું, શેક્સપિયર આવ્યા.
હા, શેક્સપિયરમાં તો બધું જ ભેગું જોવા મળે છે.
એકદમ, કરુણતા અને હાસ્ય, રાજા અને રંગલો, ઊંડી ફિલોસોફી અને સાવ સામાન્ય મજાક. હેમ્લેટનું પાત્ર જુઓ કે પછી પેલા કબર ખોદનારાઓનું દૃશ્ય, આ શૈલીઓનું મિશ્રણ વધુને વધુ સ્વાભાવિક બનતું ગયું.
અને આ યાત્રા આગળ વધતા આપણને 19મી સદીમાં લઈ આવે છે, ફ્રાન્સ, જ્યાં ઓર્બે કહે છે કે આધુનિક વાસ્તવવાદનો જન્મ થયો. સ્ટેન્ડાલ, બાલઝાક, ફ્લોબેર જેવા લેખકો.
હા, એમણે શું કર્યું? એમણે પહેલીવાર સામાન્ય મધ્યમ વર્ગના પોતાના જમાનાના લોકોના જીવનને એમની નોકરી, પ્રેમ, પૈસાની ચિંતા, મહત્વાકાંક્ષા, નિરાશા, આ બધું અત્યંત ગંભીરતાથી લીધું.
પણ એમાં નવું શું હતું?
નવું એ હતું કે એમણે આ પાત્રોને એમના ચોક્કસ સામાજિક, રાજકીય અને આર્થિક વાતાવરણ સાથે એકદમ ગાઢ રીતે જોડી દીધા.
દાખલા તરીકે
બાલઝાકના પાત્રો જુઓ. એમનું નસીબ પેરિસના સમાજ, પૈસા અને વર્ગ સંઘર્ષ સાથે કેવું જોડાયેલું છે. અથવા ફ્લોબેરની માદામ બોવરી, એની જે હતાશા છે એ એના સમયની જે મધ્યમવર્ગીય સંસ્કૃતિ હતી, સ્ત્રીઓ માટે જે મર્યાદાઓ હતી એમાંથી જ જન્મેલી બતાવી છે.
અચ્છા, એટલે વ્યક્તિનું જીવન ફક્ત એનું અંગત નથી, પણ એ જે સમાજ અને ઇતિહાસમાં જીવે છે એનો જ એક ભાગ છે, એનાથી પ્રભાવિત થાય છે.
બરાબર, આ બહુ મોટો બદલાવ હતો. આપણે આજે પણ કોઈ ફિલ્મ કે સિરિયલમાં જોઈએ છીએ ને કે કોઈ પાત્ર બેરોજગારી કે સામાજિક દબાણ સામે લડી રહ્યો છે.
હા,
એનું મૂળ અહીં છે. 19મી સદીના વાસ્તવવાદમાં વ્યક્તિના અંગત જીવનને મોટા સામાજિક પ્રવાહો સાથે જોડવું, આ જ સાહિત્યનું સાચું લોકશાહીકરણ થયું એમ ઓર્બેક કહે છે.
અને પછી છેલ્લો તબક્કો 20મી સદી.
હા, 20મી સદીનો આધુનિકતાવાદ, ખાસ કરીને વર્જિનિયા વુલ્ફ જેવા લેખકો. અહીં વાસ્તવવાદ હજુ એક ડગલું આગળ જાય છે.
કઈ રીતે?
હવે ફોકસ બાહ્ય દુનિયામાંથી ખસીને પાત્રોના આંતરિક મનોજગત પર જાય છે.
ઓકે, એટલે મનમાં શું ચાલે છે એ મુખ્ય બની જાય છે.
હા, વર્જિનિયા વુલ્ફની ટુ ધ લાઇટ હાઉસ જેવી નવલકથા જુઓ. એમાં વાર્તા મોટેભાગે પાત્રોના મનમાં જે વિચારો, યાદો, સંવેદનાઓનો પ્રવાહ ચાલે છે, જેને સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ કહેવાય, એના પર જ કેન્દ્રિત હોય છે.
હા, એ તો ઘણીવાર તૂટક તૂટક, અસંબદ્ધ જેવું લાગે ને, જાણે કોઈના મનમાં જ આપણે ફરતા હોઈએ.
બરાબર, અહીં કોઈ એક બહારની નક્કર વાસ્તવિકતા કરતાં પાત્રોનો જે આંતરિક અનુભવ છે એ જ વાસ્તવિકતા બની જાય છે, વ્યક્તિલક્ષી વાસ્તવિકતા.
ઓર્બેક આને કેવી રીતે જુએ છે?
એ આને રોજિંદા જીવનના નિરૂપણની એક પરાકાષ્ઠા ગણે છે, પણ સાથે એક સવાલ પણ ઊભો કરે છે કે જો વાસ્તવિકતા આટલી બધી વ્યક્તિગત બની જાય તો પછી આપણે એક સહિયારી દુનિયા, એક સહિયારી વાસ્તવિકતાની વાત કઈ રીતે કરી શકીશું?
આ તો બહુ મહત્વનો સવાલ છે. આજે પણ એટલો જ લાગુ પડે છે, જ્યારે આપણે સૌ પોતપોતાના સોશિયલ મીડિયા બબલ્સમાં જીવતા હોઈએ એવું લાગે છે.
બિલકુલ.
તો આટલી ચર્ચા પછી આ પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય વિચારો કે સંદેશા તારવી શકીએ?
સૌથી પહેલો અને મોટો મુદ્દો તો એ જ કે સાહિત્યમાં વાસ્તવિકતા કોઈ એક સ્થિર વસ્તુ નથી. એનો ખ્યાલ અને એની રજૂઆત સતત બદલાતા રહ્યા છે,
અને એ બદલાવની દિશા વધુને વધુ લોકતાંત્રિક રહી છે, એટલે કે સામાન્ય માણસની વાતોને ગંભીરતાથી લેવા તરફ.
બરાબર. બીજું, આ બદલાવમાં ખ્રિસ્તી વિચારધારાનો, ખાસ કરીને ઉચ્ચ અને નિમ્ન શૈલીના ભેદને તોડવાનો મોટો ફાળો રહ્યો છે.
ત્રીજું, સાહિત્ય ફક્ત કલ્પના નથી, પણ એ જે તે સમયના સમાજ અને ઇતિહાસનો અરીસો પણ છે, એ સમયની ચેતનાને પકડે છે, તાવે બીજી જે વિચારવા મજબૂર કરે.
અને છેલ્લે, આધુનિક સમયમાં વાસ્તવિકતાનું ફોકસ બહારથી અંદર તરફ, એટલે કે વ્યક્તિના મનોજગત તરફ વધુ ગયું છે.
હા, આ પુસ્તકમાં ખરેખર ઘણા ધારદાર વિચારો છે. ચલો એમાંથી ત્રણ મુખ્ય વિચારો પર ફરી નજર કરીએ, જે આખી વાતનો સાર કહી દે.
ચોક્કસ.
પહેલો વિચાર, હોમેરિક સ્પષ્ટ બાહ્ય અને બાઇબલ સૂચક ઊંડી શૈલીઓ એમના વિરોધાભાસમાં વાસ્તવિકતાના સાહિત્યિક નિરૂપણના બે મૂળભૂત નમૂના છે.
હા, આ તો જાણે બે ચશ્મા છે જેનાથી આપણે વાર્તાઓને જોઈ શકીએ. શું બધું દેખીતું છે કે પછી ઊંડાણ છે?
બીજો વિચાર, ખ્રિસ્તી પ્રભાવ વિશે. ખ્રિસ્તીની પીડાની કથામાં દુનિયાની ઉચ્ચતમ અને નિમ્નતમ બાબતો ભળી જાય છે. આણે રોજિંદા જીવનના નવા, ગંભીર અને કરુણ નિરૂપણ માટે માર્ગ ખોલ્યો.
આ ખરેખર ક્રાંતિકારી હતું નહીં? સામાન્ય માણસનું દુઃખ પણ મહાન સાહિત્યનો વિષય બની શકે એ વાત સ્થાપિત થઈ. અને ત્રીજો, આધુનિક વાસ્તવવાદની વ્યાખ્યા જેવો વિચાર. ઇતિહાસમાં પહેલીવાર સામાન્ય લોકો, તેમના સમયની મોટી ઐતિહાસિક શક્તિઓ, રાજકારણ, અર્થતંત્ર, વર્ગ સાથે જોડાયેલા તેમના અસ્તિત્વને કારણે ગંભીર અને કરુણ સાહિત્યના વિષય બન્યા.
આજ પેલી લોકશાહીકરણની વાત ફક્ત સામાન્ય માણસની વાત નહીં, પણ એના જીવનને એના સમયના મોટા સંદર્ભમાં મૂકીને ગંભીરતાથી જોવું.
બરાબર.
તો આ બધા શૈક્ષણિક જેવા લાગતા વિચારોનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? આપણે આમાંથી શું શીખી શકીએ?
ઘણું બધું. સૌથી પહેલું તો આ આપણને વધુ સારા મીડિયા કન્ઝ્યુમર બનાવે છે, એટલે કે મીડિયા સાક્ષરતા વધારે છે.
એ કઈ રીતે?
હવે તમે કોઈ પણ વાર્તા જુઓ, ફિલ્મ, સમાચાર, જાહેરાત, તો તમે સવાલ પૂછી શકો, અહીં કઈ વાસ્તવિકતા રજૂ થઈ રહી છે, કોના દ્રષ્ટિકોણથી, શું બધું સપાટ છે કે ઊંડાણ છે, ક્યા પાત્રોને ગંભીરતાથી લેવાયા છે અને કોને મજાકમાં ઉડાવાયા છે. ઓર્બેકના વિચારો આપણને વધુ ધ્યાનથી જોવા અને સમજવા માટે તૈયાર કરે છે.
હા, એ વાત તો સાચી છે. બીજું શું?
બીજું મને લાગે છે કે આ આપણી સહાનુભૂતિ વધારવામાં પણ મદદ કરી શકે છે.
સહાનુભૂતિ કઈ રીતે?
જુઓ, જ્યારે આપણે સમજીએ છીએ કે કેવી રીતે વાર્તા કહેવાની કળાએ ધીમે ધીમે એવા લોકોના જીવનમાં પણ ઊંડાણ અને કરુણતા જોવાનું શીખવ્યું જેમને પહેલા સાવ સામાન્ય કે નજીવા ગણવામાં આવતા હતા, ત્યારે આપણને પણ આપણી આસપાસના લોકોના જીવનને, ભલે એમનો સામાજિક દરજ્જો ગમે તે હોય, વધુ ધ્યાનથી અને સન્માનથી જોવાની પ્રેરણા મળે છે. એમની વાર્તાઓને પણ મહત્વ આપવાનું આપણે શીખીએ છીએ.
આ બહુ સરસ વાત કહી. અને ત્રીજો કોઈ ઉપયોગ?
હા, ખાસ કરીને જે લોકો વાર્તા કહેવાના કામ સાથે જોડાયેલા છે, લેખકો, શિક્ષકો, માર્કેટિંગવાળા, નેતાઓ, એમના માટે તો આ પુસ્તક એક ટૂલકીટ જેવું છે.
અચ્છા.
હા, પેલી અગ્રભાગ અને પૃષ્ઠભૂમિની વાત યાદ છે? એ સમજવાથી લેખક નક્કી કરી શકે કે ક્યારે બધું સ્પષ્ટ કહેવું અને ક્યારે વાચકની કલ્પના પર છોડવું, કેવી રીતે મોટા વિચારોને નાની અંગત વાર્તાઓ સાથે જોડીને વાતને વધુ અસરકારક બનાવવી. ઓર્બેકના વિચારો સારા કોમ્યુનિકેટર બનવામાં મદદ કરી શકે છે.
ખરેખર મારા માટે તો આ આખી ચર્ચામાંથી એક વાત એ ઉભરી આવી કે હજારો વર્ષ જૂની શૈલીઓ આજે પણ આપણને કેવી રીતે અસર કરે છે, અને બીજું, સામાન્ય માણસની વાર્તા સાહિત્યના કેન્દ્રમાં આવે એ યાત્રા કેટલી લાંબી અને મહત્વની રહી છે. આપણે આજે જે વાર્તાઓ સાવ સહજ માની લઈએ છીએ તે એક સમયે ક્રાંતિકારી હતી.
અને મારા માટે બે વસ્તુઓ ખાસ છે. એક તો ઓર્બેકની પોતાની કથા, દેશ નિકાલમાં આટલી મુશ્કેલીઓમાં પણ આવું ભવ્ય કામ કરવું, એ જ બહુ મોટી વાત છે. અને બીજું, તેમણે જે રીતે સાહિત્યની શૈલીને જે તે સમયની સંસ્કૃતિના આખા વિશ્વ દૃષ્ટિકોણ સાથે જોડી છે, એ અદ્ભુત છે. મિમેસિસ ખરેખર યાદ અપાવે છે કે વાર્તાઓ ફક્ત ટાઈમપાસ નથી, પણ એ આપણી વાસ્તવિકતાને ઘડે છે અને આપણે કોણ બનવા માંગીએ છીએ એ દિશા પણ નક્કી કરવામાં મદદ કરે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વ વિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.